તારીખ 23/7/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 473-480 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 186.
એટલું તો અમને બરાબર ધ્યાન છે કે મૂંઝવણના વખતમાં ઘણો કરી ચિત્ત કાંઈ વેપાર આદિના એક પછી એક વિચાર કર્યા કરે છે અને મૂંઝવણ ટાળવાની ઉતાવળમાં યોગ્ય થાય છે કે નહીં એની વખતે સહજ સાવચેતી મુમુક્ષુ જીવને પણ ઓછી થઈ જાય છે. પણ વાત યોગ્ય તો એમ છે કે તેવા પ્રસંગમાં કંઈક થોડો વખત ગમે તેમ કરી કામકાજમાં મમ જેવો નિર્વિકલ્પ જેવો કરી નાખો. શું કહે છે કે કોઈ પ્રતિકૂળતાઓ ઊભી થઈ હોય, આર્થિક, કુટુંબિક, સામાજિક, અને મૂંઝવણ એટલે ટેન્શન હોય માણસ એવો પ્રકાર હોય, ત્યારે ખાસ કરીને આર્થિક તકલીફ હોય છે એને આ વેપાર કરું, તે વેપાર કરું, ફલાણી પ્રવૃત્તિ કરું, આમ કરતાં લાભ થશે, આમ કરતાં પૈસા મળશે, એમ એક પછી એક એટલે ઝડપી તીવ્ર ગતિથી વાતને આગળ પાછળ વિચાર્યા વિના, શાંત ચિત્તે વાતને વિચાર્યા વિના અશાંત ચિત્તથી જે નિર્ણય લેવાય છે એ વ્યવહારિક કાર્યોની અંદર પણ એ નિર્ણય યોગ્ય છે કે અયોગ્ય છે એનો ખ્યાલ નથી રહેતો, અથવા પોતાને નુકસાનનું કારણ છે કે નહીં એની સાવચેતી લેવામાં જ્ઞાન છે એ જ્ઞાન કામ નથી કરતું, એવી સાવચેતી ઘટી જાય છે એમ કેવું છે. એ મૂંઝવણ ટાળવાની ઉતાવળમાં એવો પ્રકાર બને છે કે જલ્દી પણ આ પરિસ્થિતિનો અંત લાવી દેવો, એવો પ્રકાર જ્યારે બને છે ત્યારે સાવચેતી ઓછી થઈ જાય છે. પણ એવા વખતે શું કરવું જોઈએ એનું સમાધાન આપ્યું છે. આવી સમસ્યા જ એક બતાવી છે, સમસ્યાનું સમાધાન પણ આપ્યું છે કે વાત યોગ્ય તો એમ છે એમ કરીને આવા વખતે શું કરવું જોઈએ કે આવા પ્રસંગમાં કાંઈક થોડો વખત વગર પ્રવૃત્તિએ શાંત બેસી જવું, વિચારો પણ બહુ નહીં કરવા, પ્રવૃત્તિ તો ન કરવી જલ્દી નિર્ણય લઈને, પણ વિચારો પણ જલ્દી નહીં કરવા, વિચારો પણ બંધ કરી દેવા, મૌન થઈ જવું, નિર્વિકલ્પ થઈ જવું. કેમ કે વિચારો વધે છે ત્યારે એ વિચારોને વ્યક્ત કરવાની, વાતચીત કરવાનો પણ પ્રસંગ વધે છે, એ વાતચીત કરવાનો જ વિષય છોડી દેવો, વિચાર કરવાનો પણ છોડી દેવો. એકવાર જ્યાં સુધી મનમાં શાંતિ ન ઉત્પન્ન થાય ત્યાં સુધી ઉતાવળે કોઈ નિર્ણય લેવા નહીં. વ્યવહારિક વિષય ઉપર એ શિખામણ છે. મુમુક્ષુ જીવને પણ સાવચેતી ઓછી થઈ જાય છે, બીજાને તો ઓછી થઈ જાય પણ થોડું ઘણું જે વિચાર કરે છે, વિચાર કરી શકે છે, વિચારવાન જીવ છે એને પણ આવી ભૂલ થાય છે, એ પણ પોતાને નુકસાન કરે છે એમ કહેવું છે. હાલ તમને જે મૂંઝવણ રહે છે તે જાણવામાં છે. પ્રાસંગિક લખ્યું છે કે તમારી મૂંઝવણ છે તે અમારા ખ્યાલમાં છે, પણ તે વેઠ્યા વિના ઉપાય નથી. વેઠ્યા વિના એટલે સહન કર્યા સિવાય એ મૂંઝવણનો પ્રસંગ સામે કાંઈ પણ બીજા ઈલાજ કર્યા વિના શાંત ચિત્તે એને વેદન કરવું, એ પ્રસંગને શાંતિથી પસાર કરવો, એની સામે એ પ્રસંગને ટાળવા માટેની બહુ ઉતાવળ કર્યા વિના એ સિવાય બીજો ઉપાય નથી. એમ લાગે છે કે તે બહુ લાંબા કાળની સ્થિતિ સમજી બેસવા યોગ્ય નથી. શું થાય છે, માણસને તકલીફ થાય છે ત્યારે એને એમ થાય છે કે હું જલ્દી ઉપાય નહીં કરું તો આ તકલીફ જાણે કાયમ રહેવાની છે, મટશે નહીં, જાશે નહીં, એમ સમજીને એને જલ્દી જલ્દી કાઢવા માટે પ્રયત્ન કરી લે છે. પણ એવી સ્થિતિ બહુ લાંબા કાળની સમજી બેસવા યોગ્ય નથી. અને ધીરજ વગર જો વેદવામાં આવે છે ઉતાવળ કરીને તો તે અલ્પકાળની હોય તો કોઈ વાર વિશેષ કાળની પણ થઈ આવે છે, એની સ્થિતિ લંબાઈ જાય છે. એવાને એવા પરમાણુ પાછા બીજા ઉદયરિણામાં આવી જાય અને એની સાથે ઉદય ચાલુ થઈ જાય, ચાલુ ને ચાલુ ઉદય રહી જાય. એટલે જલ્દી મટાડવા જાય વાત લંબાઈ જાય. શાંતિ રાખે તો એના કાળે એ વાત પૂરી થઈ જશે, કોઈ લાંબી સ્થિતિ છે એમ સમજવાની જરૂર નથી. માટે હાલ તો જેમ બને તેમ ઈશ્વર ઈચ્છા અને યથા યોગ્ય સમજી મૌન પણ ભજવું યોગ્ય છે. એટલે જે પરિસ્થિતિ છે એમની દ્રષ્ટિએ ઈશ્વર ઈચ્છા અથવા કુદરતી ક્રમ, અને જે થાય છે તે યોગ્ય જ થાય છે. આ એક નિર્ણય રાખવા જેવો છે કે જે કાંઈ થાય છે, જે કાંઈ બને છે તે યોગ્ય જ બને છે. અયોગ્ય કાંઈ બનતું જ નથી જગતમાં, કુદરત છે, એ કુદરતના ક્રમમાં કામ કરે છે. એમાં બધા જ પદાર્થોને પર્યાય એના પરિપકવ કાળે જ પાકીને બહાર આવે છે પદાર્થમાંથી. જે તે પદાર્થની પર્યાય થાય છે જીવની કે અજીવની, એ પરિપકવ થઈને આ બહાર આવેલી પર્યાય છે. અપરિપકવ કાળે કોઈ પર્યાય બહાર આવે છે એમ સમજવા જેવું નથી. માટે જે કાંઈ થાય છે તે યોગ્ય થાય છે. નિર્ધનતા આવે તે યોગ્ય થાય છે, રોગ આવે તે યોગ્ય થાય છે, અપકીર્તિ થાય, અપમાન થાય, એ કાંઈ યોગ્ય થાય છે. માણસને થાય મારી અપકીર્તિ થઈ ગઈ, મારું અપમાન થઈ ગયું, મારી નિંદા કરે છે લોકો, હું નિંદાવા યોગ્ય નથી ને મારી નિંદા કરે છે, એમ લાગે આ કાંઈ યોગ્ય છે કે હા એ પણ યોગ્ય છે. તારા જ કોઈ પૂર્વ કરેલા કર્મનો તે કોઈની નિંદા, અયોગ્ય નિંદા કરીને જે કર્મ બાંધ્યું છે એ જ કર્મ બરાબર પરિપક્વ કાળે યથાયોગ્ય કાળે ઉદયમાં આવ્યું છે. જો તને તેનો અણગમો છે તો એ વાત સાબિત કરવાની જરૂર નથી કે પ્રશંસા તને ગમે છે, પ્રશંસા તને પ્રિય લાગે છે, એ વાત સાબિત કરવાની જરૂર નથી. મૌનપણાનો અર્થ એવો કરવો કે અંતરને વિશે વિકલ્પ, ઉતાપ, અમુક અમુક વેપાર કરવા વિશે ના કર્યા ન કરવા. એમને આર્થિક મુશ્કેલી હતી એટલે કે હમણાં મૌન થઈ જવું, મૌન થઈ જવું એટલે કે આ વેપાર કરવો ને તે વેપાર કરવો ને અમુક પ્રવૃત્તિ કરવી ને એ બધું વિકલ્પ છોડી દેવા. વિકલ્પ અને ઉતાપ, ઉતાપ એટલે આકુલતા, ઉતાપ એટલે જેમાં તાપ છે, આકુલતા છે, એવા ઉતાપ છે એ છોડી દેવા. હાલ તો ઉદય પ્રમાણે વર્તવું એ સુગમ માર્ગ છે. જેવો ઉદય છે એ ઉદય અનુસાર ચલાવી લેવું, જે પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિ ચલાવી લેવી, એ પરિસ્થિતિમાં પુરુષાર્થવંત મુમુક્ષુએ તો એ પરિસ્થિતિને માત્ર જ્ઞેય બનાવવી, પોતે માત્ર જ્ઞાન છે, જ્ઞાન માત્રમાં, જ્ઞાન જ્ઞેય માત્ર તરીકે પરિસ્થિતિને જોવી, કેમ કે આત્માને એથી કોઈ બાધા નથી, અવ્યાબાધ સ્વરૂપને બાધ થાય એવું કાંઈ બની શકતું નથી, થઈ શકતું નથી, એ સુગમ માર્ગ છે, દોહરા વિશે લક્ષમાં છે, આગળ પાછળ વાત ચાલી હશે. સંસારી પ્રસંગમાં એક અમારા સિવાય બીજા સત્સંગીના પ્રસંગમાં ઓછું આવવું થાય તેવી ઈચ્છા આ કાળમાં રાખવા જેવી છે. ઠીક, સંસારીઓના પ્રસંગમાં તો નહીં, પણ બીજા સત્સંગીના પ્રસંગમાં પણ ઓછું આવવું થાય તેવી ઈચ્છા આ કાળમાં હાલમાં રાખવા જેવી છે. આમે એમાં પણ જોઈ વિચારીને પગ મૂકવા જેવો કાળ છે એમ કહેવું છે. તો 100 વર્ષ પહેલાં આમ લખે છે. અત્યારની પરિસ્થિતિ તો ઘણી વિષમ છે. વિશેષ આપનો કાગળ આવ્યેથી આ કાગળ વ્યવહારિક પદ્ધતિમાં લખ્યો છે, તથાપિ વિચારવા યોગ્ય છે. છે તો વ્યવહારિક વિષય અનુસાર, પણ પરિણામ તમારા ન બગડે, તમે વધારે આત્માને નુકસાન ન કરી બેસો એ દ્રષ્ટિએ પણ વિચારવા યોગ્ય છે. બોધ જ્ઞાન લક્ષ્ય ઉપર છે, અને જે કાંઈ બોધ સંબંધીનું જ્ઞાન છે, એક પણ કોઈ વાત જેમ દોરાની વાત લખી છે એ આ વાત પણ ધ્યાનમાં છે, ઓલી વાત પણ તમારી ધ્યાનમાં છે, અનુસંધાન વગર એનો ખ્યાલ ના આવે. પછી 474મો પત્ર ફક્ત એક લીટી લખીને મૂકી દીધો છે. આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે, આટલું એક પદની પણ એક લીટી લખીને મૂકી દીધી છે. આગળ પાછળ એ વિષયમાં કોઈ પોતે ખુલાસો કરતા નથી. આશય એવો હોઈ શકે અહીંયા કે તમે આત્મભાવનામાં રહેજો, આત્મભાવના ભાવજો, આત્મભાવના ભાવવી એ સર્વ કલ્યાણનું મૂળ છે. કેવળ જ્ઞાન એટલે પૂરેપૂરું આત્માનું કલ્યાણ. સર્વ કલ્યાણનું મૂળ એક આત્મ સ્વરૂપની પ્રાપ્તિની ભાવનામાં રહેલું છે. મુમુક્ષુ જીવને પ્રથમમાં પ્રથમ અને મુમુક્ષુતાથી માંડીને કેવળ જ્ઞાન પર્યંત આ આત્મભાવના હોય છે, ચાલુ રહે છે, વૃદ્ધિગત થાય છે, એવો પણ આની અંદર એક આશય સમાય છે. પૂરેપૂરો સાર મૂકી આત્મભાવના એ સિવાય આધ્યાત્મિક વિકાસ થવાનો કોઈ પણ પ્રકાર કે પરિસ્થિતિ ઉત્પન્ન થતી નથી. બાકી બધી વાતો છે, આત્મભાવના સિવાય જો હોય તો એ માત્ર કોરી અને લુખી શુષ્ક વાતો છે. આત્મભાવના એ પ્રારંભમાં અથવા આદિ મધ્ય અંતમાં આત્મભાવના એ મુમુક્ષુના પરિણમનનો સળંગ દોર છે એમ લેવું જોઈએ. કેટલીક વાતો શરૂઆતમાં હોય છે પછી આગળ નથી હોતી, કેટલીક વચ્ચે ઉત્પન્ન થાય છે પછી આગળ નથી હોતી, કેટલીક પહેલા નથી હોતી પછી છેલ્લે ઉત્પન્ન થાય છે. સ્ટેજ વાઇઝ તબક્કા પ્રમાણે હોય છે. આત્મભાવનામાં એક એવું નથી, આત્મભાવનામાં એ પ્રકાર નથી. આત્મભાવના પહેલેથી છેલ્લે સુધી એક જ પ્રકારે વૃદ્ધિગત થતી ચાલુ ને ચાલુ રહે છે. એટલે અહીંયા પણ બોલ ટાઈપમાં એને લીધું છે અને એ વિષય ઘણો મહત્વનો છે એમ દર્શાવું છે. 475 માં સમયસારનું એક પદ ટાંક્યું છે, એ પણ પત્ર સૌભાગભાઈ ઉપરનો છે. આપના બે પત્રો સમયસારના કવિ સહિત પહોંચ્યા છે. સમયસારના બે પદ સૌભાગભાઈએ ટાંક્યા હશે એટલે એમનું વલણ હવે જૈન દર્શન તરફ, દ્રવ્યાનુયુગ અને અધ્યાત્મ તરફ આવ્યું છે. ઈશ્વર કરતા, હરિ ઈચ્છા, એ બધો જે પ્રકાર છે એ પ્રકારમાંથી આ જગ્યાએ ફેરફાર થયો છે. એમની જે વ્યવહાર શ્રદ્ધા છે એ વ્યવહાર શ્રદ્ધામાંથી કંઈક મુક્ત થયા છે. આગળ એમને સમયસાર માટે થોડી વાત લખી છે. હવે પોતે જે સમયસાર વાંચીને કોઈ પદ ટાંક્યા છે, નાટક સમયસારના પદ છે. નિરાકાર સાકાર ચેતના વિશેનું કવિત મુખરસ સંબંધમાં કંઈક સંબંધ કરી શકાય તેવા અર્થવાળો નથી, જે હવે પછી જણાવશે. કોઈ જે પદ લખ્યા છે એ પત્રની અંદર, બે પત્ર છે કુલ, એમાં નિરાકાર ચેતના અને સાકાર ચેતના, એટલે દર્શન ચેતના અને જ્ઞાન ચેતના, એને નિરાકાર ચેતના અને સાકાર ચેતના કહે છે. એ વિષયનું કોઈ કાવ્ય છે, એને પોતે 472 પત્રમાં જે સુધારસનો વિષય ચાલ્યો છે મુખરસ સાથે, એનું કંઈક એમણે સંબંધ જોડ્યો છે તો એને પોતે નિષેધ કર્યો છે કે એ વિષયને ને એ વિષયને કાંઈ સંબંધ નથી, આ વિષય જુદો છે, આ વિષય જુદો છે એમ કહેવું છે, તેવા અર્થવાળું નથી, જે બદલ હવે પછી જણાવશું અથવા સ્પષ્ટીકરણ આપશું. શુદ્ધતા વિચારે ધ્યાવે શુદ્ધતા મેં કેલી કરે, શુદ્ધતા મેં સ્થિર વહે અમૃત ધારા વરસે. આ અનુભવનું કાવ્ય છે. જે જીવ શુદ્ધાત્મ સ્વરૂપનો વિચારે છે, ધ્યાન કરે છે અને રમણતા કરે છે, સ્થિરતા કરે છે, તેને આનંદ અમૃતની ધારા વરસે છે અંદરથી, એવો આ પદનો અર્થ છે. એટલે સ્વાનુભવ કાળે પરિણમનનો આ પ્રકાર છે કે સ્વરૂપ શુદ્ધતાનો વિચાર અથવા લક્ષ્યપૂર્વક એનું ધ્યાન થાય છે, એમાં રમણતા થાય છે, એમાં સ્થિરતા થાય છે, ત્યારે અંદરથી આનંદ અમૃતની ધારા ઉત્પન્ન થાય છે, વરસે છે. એ કવિતમાં સુધારસનું જે મહાત્મ્ય કહ્યું છે તે કેવળ એક વિસરસા પરિણામે સ્વરૂપસ્થ એવા અમૃતરૂપ આત્માનું વર્ણન છે. વિસરસા એટલે સર્વ પ્રકારના અન્ય પરિણામથી રહિત અસંખ્યાત પ્રદેશી જે આત્મદ્રવ્ય, એ આત્મદ્રવ્ય સ્વરૂપસ્થ, એ આત્મદ્રવ્યમાં જે કોઈ પરિણામે સ્વરૂપસ્થ થયા એટલે સ્થિર થઈ ગયા, લીન થઈ ગયા, અને ત્યારે જે આત્માનંદ ઉપજ્યો એવા અમૃતરૂપ આત્માનું એ વર્ણન છે. એનો આત્મા જ અમૃતરૂપ થઈ ગયો, ત્યાં પર્યાયમાં આનંદ ઉપજ્યો અને દ્રવ્યમાં તો અખૂટ આનંદ ભરેલો છે એટલે આત્મા અમૃતરૂપ થઈ ગયો, એવા આત્માનું એ વર્ણન છે. તેનો પરમાર્થ યથાર્થ લક્ષ્યગત રાખ્યો છે અને એ સંબંધીનો જે પરમાર્થ છે, એ દશા છે, એ કાર્ય પદ્ધતિ છે, એ બધું અમે લક્ષ્યમાં રાખ્યું છે, હૃદયમાં રાખેલું છે, જે અનુક્રમે સમજાશે તે તમને હવે પછી અનુક્રમે સમજાશે એમ કહેવું છે. એ રીતે એક સમયસાર ના પદ પદ પોતે ટાંક્યું છે, એ પણ બનારસીદાસ. છેલ્લો પત્ર છે 476, બે લીટીમાં વાત પૂરી કરી છે. જે ઈશ્વર ઈચ્છા હશે તે થશે, માત્ર મનુષ્યને પ્રયત્ન કરવાનું સર્જેલું છે અને તેથી જ પોતાના પ્રારબ્ધમાં હોય તે મળી રહેશે, માટે મનમાં સંકલ્પ વિકલ્પ કરવા નહીં. આ પણ કોઈ આર્થિક મૂંઝવણના વિષયની અંદર માર્ગદર્શન આપેલું છે કે જે થવાનું હશે કુદરતના ક્રમમાં તે થશે, એનું નામ ઈશ્વર ઈચ્છા છે. ફક્ત પોતાના પરિણામ સ્વરૂપમાં ન રહે તો બહાર ને બહાર જાય છે, તો જે કાંઈ એ વખતે સ્થિર ચિત્તથી શાંત ચિત્તથી જે કાંઈ પ્રયત્ન કરવાનો સૂજે એટલો પ્રયત્ન કરી લેવો, પણ છતાં પણ એ ખ્યાલ રાખીને એ અભિપ્રાય રાખીને કે બનવાનું છે એમ જ બનવાનું છે, પ્રયત્નને અનુકૂળ બનશે એવું કાંઈ નિયમ નથી, સિદ્ધાંત નથી. એ તો પૂર્વકર્મ અનુસાર બનવાનું છે, પ્રારબ્ધ એટલે પૂર્વકર્મ અનુસાર બનવાનું છે. માટે કેમ થશે, શું થશે, પ્રયત્ન સફળ થશે કે નહીં, વધારે પ્રયત્ન કરવો કે નહીં, આવો પ્રયત્ન કરવો કે નહીં, એવા વધારે સંકલ્પ વિકલ્પમાં પડવું છે. જે એ વખતે વિકલ્પ આવે કરી લેવું. વાત પૂરી થઈ ગઈ. એ પોતાના પરિણામનો ઈલાજ છે, પ્રયત્નનો ઈલાજ એમાં નથી એમ કહેવું છે. પરિણામ નહીં, હા, બધી મૂંઝવણ મૂકી દીધી છે કે આમાં કાંઈ મૂંઝાવા જેવું નથી, સંકલ્પ વિકલ્પ કરવા જેવું નથી. 26મું વર્ષના પત્રો પૂરા થયા, વર્ષ 27મું. પત્રાંક 477. માથે રાજા વર્તે છે એટલા વાક્યના યાપોથી ગર્ભ શ્રીમંત એવા શ્રી શાળીભદ્ર તે કાળથી સ્ત્રી આદિ પરિચયને ત્યાગરૂપ પ્રારંભ ભજતા આવા. શું કહે છે આ ધનાભદ્ર અને શાળીભદ્રને કથાનો યોગનો એક વિષય ચાલે છે. એમાં બંને ગર્ભ શ્રીમંત છે, ઘણી શ્રીમંતાઈ છે, રાજાના રાજ કરતા જેની શ્રીમંતાઈ વધારે છે એવી શ્રીમંતાઈ કથાની અંદર મૂકેલી છે. તો એને કોઈ એમ કહ્યું કે એની માએ એમ કહ્યું છે કે આપણે ત્યાં આજે રાજા મહારાજા પધારવાના છે, સૈનિક રાજાના વખતમાં ઘણું કરીને છે. એને એમ એને જોયું કે હું આટલી બધી મારા ઘરમાં સાહેબી છે, હું પોતે જ રાજા છું, એને તો એમ કે હું તો રાજા છું, રાજાના ઘરમાં ન હોય એટલી તો સાહેબી એના ઘરમાં છે, હું જ રાજા છું, મારા માથે કોઈ રાજા આવવાનો છે? એની યોગ્યતા અને પાત્રતા એટલી હતી, એના ઉપરથી વૈરાગ્યને પામે છે અને દીક્ષા અંગીકાર કરે છે. એટલે એમણે સ્ત્રી આદિ પરિચયને ત્યાગવારૂપ પ્રારંભ એટલે દીક્ષા લઈ લે છે. એમને કાંઈ એ જમાનામાં તો અનેક સ્ત્રીઓને શ્રીમંત માણસો રાજાઓ લગ્ન કરતા, એટલે એક એક પછી એક એક ક્રમે ક્રમે એ સ્ત્રીનો ત્યાગ કરતો. આજે એક સ્ત્રીને છોડી, કાલે બીજીને છોડી, આટલા દિવસમાં આટલી કાંઈ 8 સ્ત્રી છે તો 8 8 ને 8 દિવસમાં છોડીને પછી દીક્ષા લેવી. એટલે પ્રારંભ કર્યો, શરૂઆત કર્યો કે આજે એક સ્ત્રીનો ત્યાગ, કાલે બીજી સ્ત્રીનો ત્યાગ, 8 દિવસે 8 8 સ્ત્રીનો ત્યાગ કરીને દીક્ષા લઈ લેવી. તો કહે છે કે નિત્ય પ્રત્યે એક એક સ્ત્રીને ત્યાગી, અનુક્રમે 32 સ્ત્રીઓને ત્યાગવા ઈચ્છે છે. 32 સ્ત્રીઓને ત્યાગવા ઈચ્છે છે એવો 32 દિવસ સુધીનો કાળપારધીનો ભરોસો શ્રી શાળીભદ્ર કરે છે, એ મોટું આશ્ચર્ય છે. ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત આવા જૈન શાસ્ત્રોમાં મળે છે. 32 સ્ત્રીઓને ત્યાગતા 32 દિવસ જશે, 32 દિવસમાં એનો કાળ આવીને ઉપાડી જશે તો એનું આત્મકલ્યાણ બાકી રહી જશે, એવો કાળનો ભરોસો રખાતો હશે તો મૂર્ખ લાગે છે. શું એમ ધનાભદ્રથી સ્વાભાવિક વૈરાગ્ય વચન ઉદ્ભવતા હતા કે આવી રીતે તો ક્યાંય ત્યાગ થતા હશે, એક સ્ત્રીનો ત્યાગ કરો 32 દિવસે પછી દીક્ષા લેવી, આ કાંઈ ત્યાગ કરવાના લક્ષણ છે એમ કંઈક પોતે ટીકા કરે છે. તો એના સાળા હતા એટલે એની પત્ની એના ઘરમાં હતી, એની બેન છે સાળી પુત્રની, તમારે તો વાતું કરવી છે, ત્યાગ કરો તો ખબર પડે કે તમે એમ કહો છો તો. જો કે મને માન્ય છે, વાત તો તમારી સાચી છે કે ત્યાગ કરવામાં આવી મુદત મારવાની હોય નહીં, તથાપિ તે પ્રકારે આપ પણ ત્યાગવાને દુર્લભ છો. એવા 32 દિવસે એક એક સ્ત્રીને ત્યાગી તો તમે ન કરી શકો, ભલે તમે બીજાની ટીકા કરો પણ તમે કરી શકો એમ છો કાંઈ? એવા સહજ વચન તે ધનાભદ્ર પ્રત્યે શાળીભદ્રની બહેન અને ધનાભદ્રની પત્ની કહેતી હતી. જે સાંભળી કોઈ પ્રકારના ચિત્ત ક્લેશ પરિણમાવ્યા વગર, જો દ્વેષથી નહીં, શાંત ચિત્તે કોઈ પણ જાતના ચિત્ત ક્લેશ પરિણમાવ્યા વગર તે શ્રી ધનાભદ્ર તે જ સમયે ત્યાગને ભજતા હતા. કે આ બધી એ કારે છોડી, હાલ તને એમ લાગે કે આ ક્રમે ક્રમે છોડવું એ કાંઈ બરાબર નથી, પણ તમે તો ક્રમે છોડી શકો એમ નથી, તો કે ક્રમે નહીં આ અક્રમે, આ અત્યારે દીક્ષા લીધી છે. હવે ઠીક તે વાત કરી દીધી, સારી વાત કરી, આવી તે વાત ન કરી હોત તો કદાચ મારી આંખ ન ઉગડત, આ અત્યારે મૂકી દીધું હાલ. આ તો કેવા વીરવાન પુરુષો હતા એમ કેવું છે. અને શ્રી શાળીભદ્ર પ્રતિ કહેતા હતા કે તમે શા વિચારે કાળના વિશ્વાસને ભજો છો? તે શ્રવણ કરી જેનું ચિત્ત આત્મારૂપ છે એવા તે શ્રી આ શાળીભદ્ર અને ધનાભદ્ર જાણે કોઈ દિવસે કાંઈ પોતાનું કર્યું જ નથી, જાણે પહેલેથી જ પોતાનું કાંઈ હતું નહીં, એવા પ્રકારથી ગ્રહાદિ ત્યાગ કરીને ચાલ્યા જતા હોવા. બંને એક સાથે શાળા બનાવી દીક્ષા લઈ લીધી. આવા સત્પુરુષના વૈરાગ્યને સાંભળ્યા છતાં પણ આ જીવ ઘણા વર્ષના આગ્રહે કાળનો વિશ્વાસ કરે છે તે ક્યાં બળે કરતો હશે તે વિચારી જોવા યોગ્ય છે. પોતા ઉપર ઉતાર્યું છે કે આવી વાત સાંભળ્યા, આવી વાત પ્રસિદ્ધ છે, ખબર છે, છતાં ઘણા વર્ષના આગ્રહે ઘણા કાળનો વિશ્વાસ કરે છે, કેવી રીતે કરતો હશે, કયા બળે કરતો હશે, એવું વિભાવનું કેવું બળ છે કે જેના બળે કરીને એ આવી રીતે અત્યાગ પરિણામને ભજે છે એમ કહે છે. આ તો પોતાની ભાવ કઈ ખબર નથી, આપણે વાંચ્યું નથી, કથાનો યુગ વાંચેલો નથી મારા ખ્યાલમાં, કઈ નથી બનતા સુધી આ શ્વેતાંબરની કથા ઉપરથી લીધેલી છે. દિગંબર સંપ્રદાયમાં આ કથાની પ્રસિદ્ધિ નથી, શ્વેતાંબર સંપ્રદાયમાં આ કથા છે, આવે છે. શ્રેણીક રાજાના વખતના જ આ પાત્રો છે, મારું વાંચેલું છે. પણ પુણ્યયોગ તો હોવા યોગ્ય છે, એવું કંઈક છે, ગમે તે પ્રકારનો પુણ્યયોગ હોવા યોગ્ય છે, પણ જેને આત્માના આધારે વૈરાગ આવે છે એને તો કંઈ પુણ્ય છે એ ખડ જેવું લાગે છે અથવા વિષ્ઠા જેવું લાગે છે, એને કાંઈ એના પ્રત્યેનું કાંઈ આકર્ષણ કે મમત્વ જરાય રહેતું નથી. કથાનો યુગમાં તો એવો ફેરફાર છે, એ કેટલોક ફેરફાર તો સંમત કરવામાં આવે છે કે ભાઈ જેમાં કાળ ઘણો ગયો હોય એમાં એ જ પ્રમાણેની કથા રહી શકે એ સંભવિતતા નથી, પણ એનો જે પરમાર્થ છે, એનો બોધ છે, એમાંથી જે ઉપદેશ લેવો છે એમાં ફેરફાર ન થવો જોઈએ. અથવા એ કથાને જોડતા કે કહેતા વધારે ઓછું કરતાં ક્યાંય સિદ્ધાંત તૂટવો જોઈએ નહીં, સિદ્ધાંત વિરુદ્ધતા ન થવી જોઈએ, ઉપદેશ વિરુદ્ધતા ન થવી જોઈએ, એમ સિદ્ધાંત બોધ અને ઉપદેશ બોધ જળવાઈને કથાને રૂપ આપવામાં આવે, રૂપાંતર કરવામાં આવે, તો એ સંમત કરવામાં આવ્યું છે. ટોડરમલજીએ કથાનો યોગના વિષયમાં એ બધી વાતો નાખી છે, કેમ કે સંભવિત નથી કે ભૂતકાળની તે ને તે વાતો એક્ઝેક્ટ એ જ પ્રમાણે રાખી શકાય એ અશક્ય છે, સંભવિત જ નથી. જેમ કે વાતચીત, તો એક માણસ અત્યારે બોલે, અડધી કલાક પછી એ જ માણસને વાત કરવી હોય કે તે આમ બોલ્યા હતા, તો એમાં થોડો કાકો પાછો થઈ જશે, કાંકો એ શબ્દ વધી જશે, કાંકો એ ઘટી જશે. હજી અત્યારે ને અત્યારે અડધી કલાકમાં આવો ફેરફાર થાય તો જેને હજાર તો અન્ય મત વાળાએ કર્યો છે. હનુમાનજી તો જૈન દર્શનના શાસ્ત્ર પ્રમાણે કામદેવ પુરુષ હતા. પત્ર 478 અંબાલાલભાઈ ઉપરનો પત્ર છે. ચારે પત્ર આપાના ઉપરના છે, અંબાલાલભાઈ ઉપરના છે. ઉપાધિના યોગથી ઉદયાધીનપણે બાહ્ય ચિત્તની ક્વચિત અવસ્થાને લીધે તમ મુમુક્ષુ પ્રત્યે જેમ વર્તવું જોઈએ તેમ અમારાથી વર્તી શકાતું નથી. તે ક્ષમાયોગ્ય છે, ખચિત ક્ષમાયોગ્ય છે, એ જ નમ્ર વિનંતી. જે મુંબઈમાં વ્યવસાયના કારણે બહારના ચિત્તની વ્યવસ્થા અવ્યવસ્થા થઈ છે, સંપૂર્ણ અવ્યવસ્થા નથી પણ ક્યારેક ક્યારેક થતી અવ્યવસ્થા છે, એને લઈને એ મુમુક્ષુઓને જે ઉત્તર આપવા જોઈએ, વિસ્તારથી સ્પષ્ટીકરણ કરવું જોઈએ, સમયસર ઉત્તર આપવા જોઈએ, પૂરા ઉત્તર આપવા જોઈએ, એવું બની શકતું નથી. એના માટે પોતે ક્ષમા માગી છે અને ક્ષમા મારે માગવી જ જોઈએ, અવશ્ય માગવી જોઈએ એમ પોતે માન્યું છે, એમ માનીને ક્ષમા આપી છે, માગી છે. એ એમની વિનમ્રતાને સૂચવે છે. એટલા માટે ક્ષમા માગે છે કે જ્યાં કોઈની પણ બીજાને લાગણી દુભાવવાનો કાંઈ પણ પ્રસંગ થાય છે, એમાં પોતાના મન વચન કાયાનું નિમિત્ત પડે છે, ત્યારે એ પ્રકારનો વિકલ્પ સજ્જનતાવશ પણ આવે છે. નાની તો લોકોત્તર સજ્જન છે, એને તો અવશ્ય આવે જ, એ પ્રકાર છે. એટલે પોતે મુમુક્ષુને પણ ક્ષમા માગી છે. જો આ રીતે આટલી સરળતાથી જ્ઞાની મુમુક્ષુની ક્ષમા માગતા હોય તો મુમુક્ષુએ મુમુક્ષુની ક્ષમા માગવામાં ક્યાંય પણ અચકાવા જેવું નથી, એટલું એના ઉપરથી લઈ શકાય. અને જો એવો આપસમાં વ્યવહાર હોય તો ક્યાંય પણ મુમુક્ષુ મુમુક્ષુ વચ્ચે ક્લેશ થવાના પ્રસંગ, અશાંતિના પ્રસંગ ઉત્પન્ન થાય નહીં. આટલી સરળતા જ્ઞાની પોતાના વર્તનથી ઉપદેશે છે. આ તો એમનું પોતાનું વર્તન છે, એ વર્તન પણ એમનો ઉપદેશને યોગ્ય છે, એમનું પ્રત્યેક વર્તન પણ ઉપદેશ લેવા જેવું હોય છે, એ એમાંથી નીકળે છે. આટલી વાતમાંથી પણ એટલું તો નીકળે છે અને વર્તમાન પરિસ્થિતિમાં એની ઘણી આવશ્યકતા છે એમ સમજવું જોઈએ. અને એ પોતાના કલ્યાણ માટે સમજવું છે, કોઈ બીજાના માટે સમજવું નથી. એટલી સરળતા ન હોય એટલે કે અસરળતા હોય, અને ધર્મ પામવાની આશા રાખવી એ વ્યર્થ છે, આશા રાખવાનું કાંઈ અર્થ નથી. વિચારીને પોતે શું કરવું એ નક્કી કરવું. પત્ર 479 અંબાલાલભાઈ ને લખે છે કે વાણીનું સંયમન શ્રેયરૂપ છે, તથાપિ વ્યવહારનો સંબંધ એવા પ્રકારનો વર્તે છે કે કેવળ તેવું સંયમન રાખે પ્રસંગમાં આવતા જીવોને ક્લેશનો હેતુ થાય માટે બહુ કરી સ્વપ્રયોજન સિવાયમાં સંયમન રાખવું થાય તો તેનું પરિણામ કોઈ પ્રકારે સ્ત્રીરૂપ થવું સંભવે છે. આ મૌનપણ વાણીમાં મૌનપણાને વાણીનું સંયમ કહે છે. અને ઘણા મૌન વ્રત અંગીકાર કરે છે કે આપણે બોલવું નહીં, અમે કોઈ એક દિવસ ન બોલવું, તો કોઈ અમુક દિવસો ન બોલવું, કે અમુક મહિનામાં ન બોલવું, કે અમુક વર્ષ ન બોલવું, એમ વ્રત લઈ લે છે. તો એની અંદર એવું બને છે કે જેની સાથે પ્રસંગ છે, ઉદય છે, એને ક્લેશનો હેતુ થાય છે કે આ બોલતા નથી અને આપણે આવી મુશ્કેલી પડે છે, આ કારણે આપણને મુશ્કેલી પડે છે. ખાવું પીવું પોતાને પણ કેટલીક પરિસ્થિતિ ઉદયની પરાધીન હોય છે, એવી પરાધીન પરિસ્થિતિમાં બીજાને સાથે કામ પાડવું ને બોલવું નહીં, કામ પાડવું ખરું પણ બોલવું નહીં. આ ગાંધીજી મૌન પાળતા ને, ખાસ કરીને ગાંધીજીના અનુયાયીઓમાં આ જરા વધારે, ગાંધીજી અને વિનોબાજી બે મૌન પાળતા, એટલે એ લોકોના અનુયાયીમાં આ પ્રકાર વધારે છે. તો પછી એમાં શું છે કે કેટલાકની તો પ્રકૃતિ હઠવાળી હોય, એ વધારે વ્રત અંગીકાર કરે છે. વ્રત કરનારમાં હઠીલા માણસો લગભગ વધારે પ્રકાર જોવામાં આવે છે, કેમ કે એની અંદર પણ હઠની તાકાત જોઈએ, ટકવા માટે પણ હઠની તાકાત જોઈએ ને. ખરેખર તો વ્રત છે એ સ્વરૂપ સ્થિરતાને લઈને પરિણામ આત્મામાં વીંટળાઈ જાય તેનું નામ વ્રત, એ નિશ્ચય વ્રત. એ વીંટળાઈ જતા પછી બીજો વિકલ્પ ન ઉઠે તેને વ્યવહાર વ્રત કહે છે. એમ થવાને બદલે, યથાયોગ્ય સ્થિતિએ તેમ થવાને બદલે એ પહેલાં જ હઠથી વ્રત લઈ લે અને બીજાની સાથેના વ્યવહારની અંદર એને શું તકલીફ પડે છે એનો વિચાર ન કરે, એને અશાંતિ થાય, એને દુઃખ થાય, એની લાગણી દુભાય, એ કાંઈ વિચાર ન કરે, તો એ રીતે કોઈ પણ પ્રકારે સંયમન કરવું તે યોગ્ય નથી. માટે બહુ કરી સ્વપ્રયોજન સિવાયમાં સંયમન રાખવું થાય, કે પ્રયોજન પૂરતું તો એને બોલવાનું રાખવું જોઈએ, અપ્રયોજનભૂત વાતમાં બોલબોલ કરવાનું બંધ કરી દેવું જોઈએ. માત્ર પોતે પ્રયોજન પૂરતી વાતચીત કરે એટલો મર્યાદિત સંયમ રાખવે તો તેનું પરિણામ કોઈ પ્રકારે ઠીક આવે, શ્રેયરૂપ એટલે કલ્યાણરૂપ આવે. પણ કેવળ હઠ કરીને એવી રીતે સંયમ કરે વાણીનો તો એ પ્રકારે કોઈ આત્માને હિતનું કારણ થતું નથી. કેટલી કેટલી વાતમાં એમની નજર પહોંચી છે વારના વ્યવહારિક પ્રસંગોની અંદર પણ. નિર્મળ જ્ઞાન છે એટલે શું યોગ્ય છે, ક્યારે શું યોગ્ય છે, કેટલું શું યોગ્ય છે, કેટલું અયોગ્ય ને ક્યારે અયોગ્ય છે, બધો ખ્યાલ આવે છે. નીચેનું વાક્ય તમારી પાસે લખેલા વચનોમાં લખશો. જીવનું મૂંડપણું ફરી ફરી ક્ષણે ક્ષણે પ્રસંગે પ્રસંગે વિચારવામાં જો સચેતપણું ન રાખવામાં આવ્યું તો આવો જોગ બિનો તે પણ વ્રથા છે. આ એક બહુ જ મહત્વનું વચનામૃત આ સ્થળે એમણે ટાંક્યું છે. જીવનું મૂંડપણું એટલે કલ્યાણના સંબંધમાં સૂઝબૂઝ નથી હોતી અને એમનેમ જેમ તેમ ગમે તેમ કાળ ગુમાવે છે, એ જીવની મૂંઢ દશા છે. મૂંઢ દશા એટલે શું? કલ્યાણના વિષયમાં મતિ જેની મૂંઢાઈ ગઈ છે, કામ કરતી નથી, કામ કરી શકે એવી જેની મતિ નથી, એ પ્રકારે જેની સ્થિતિ છે એવા જીવે ક્ષણે ક્ષણે પ્રસંગે પ્રસંગે વિચારવામાં જો સચેતપણું ન રાખવામાં આવ્યું એટલે જાગૃતિ ન રાખવામાં આવી, સચેતપણું એટલે જાગૃતિ, દરેક ઉદયમાં અને ક્ષણે ક્ષણે પ્રસંગે પ્રસંગે એટલે દરેક ઉદયમાં, પ્રત્યેક ઉદયમાં અને ક્ષણે ક્ષણે જો જાગૃતિ ન રાખવામાં આવે કે આ મારા કલ્યાણનું કારણ છે કે મારા અકલ્યાણનું કારણ છે, આ અવલોકનમાં જાય છે આ પદ્ધતિ. તો આવો જોગ બીનો તે પણ વ્રથા છે. આ મનુષ્ય પણ મળ્યું, પ્રત્યક્ષ જ્ઞાનીનો યોગ સંયોગ થયો, અને પરમાર્થનો વિષય, અધ્યાત્મનો વિષય એકદમ ચોખ્ખે ચોખ્ખો સ્પષ્ટપણે સામે આવ્યો. એવો બધો જે યોગ બીનો છે એ તદ્દન નકામો ચાલ્યો જશે, વ્રથા થશે, એનું ફળ કાંઈ નહીં આવે. માટે અવશ્ય જીવે પોતાના હિત હિતના વિષયમાં જાગૃત, ક્ષણે ક્ષણે, પ્રસંગે પ્રસંગે જાગૃત રહેવા યોગ્ય છે. એટલે એમને એમ કહ્યું કે આ જે હું લખું છું એ તમે તમારા વચનોમાં લખજો, એટલે કે તમારા ભાવમાં, તમે આ વાતમાં શું સમજો છો, શું કહેવા માગો છો, કેવી રીતે આ વાત સમજો છો, કેવા અર્થમાં ઘટાવો છો, એમ કરીને એની પાસેથી ઉત્તર માંગ્યો છે અંબાલાલભાઈ પાસેથી, કે આ વિષયની અંદર તમારી જાગૃતિ અનુસાર તમારી વાત શું છે, કહેવાનું તાત્પર્ય એ છે. એમ કહીને એમને એ વિચાર્યું છે કે એ પોતે આ વિષયના અવલોકનમાં આવ્યા છે કે નથી આવ્યા, એ જવાબ માંગ્યો છે. ક્ષણે ક્ષણે, પ્રસંગે પ્રસંગે, જો મારા હિતનો મને વિચાર ન સૂજતો હોય કે અહિત સંબંધીનો ન સૂજ આવતી હોય તો પછી આ યોગ વિનો તે વ્રથા છે. અથવા એવા વિચાર વગર પ્રમાદથી જ કાળ વ્યતીત કરવામાં આવે તો પણ એને આ જે અમૂલ્ય સમય જાય છે મનુષ્ય આયુનો, એ સંબંધની એને કોઈ સાવચેતી દરકાર કે સાવધાની કે જાગૃતિ કાંઈ આવી નથી, એમ સમજવા જેવું છે. કૃષ્ણદાસ આદિ મુમુક્ષુને નમસ્કાર. 479 થયો, 480 એમાં પણ અંબાલાલભાઈ પ્રત્યે લખે છે કે કોઈ પણ જીવને કાંઈ પણ પરિશ્રમ દેવો એ અપરાધ છે. જોયું, એમને પોતાની લોકોત્તર સજ્જનતાનો આ વિષય છે કે પોતાના કારણે બીજા કોઈ જીવને પરિશ્રમ થાય, મનથી, વચનથી કે કાયાથી. કોઈ પણ જીવને કાંઈ પણ પરિશ્રમ દેવો એ અપરાધ છે, અને તેમાં પણ મુમુક્ષુ જીવને તેના અર્થ સિવાય પરિશ્રમ દેવો, એટલે તેના પ્રયોજન વગર, તેના કામ વગર પરિશ્રમ દેવો, એટલે પોતાના માટે પરિશ્રમ દેવો, એ જરૂર અપરાધ છે. અપેક્ષા રાખવાનો તો પ્રશ્ન જ નથી કે પોતે જ્ઞાની છે અને બીજા મુમુક્ષુ પોતાનું કાંઈ કામ કરી દે, એવી અપેક્ષા રાખવાની તો વાત જ નથી. એ વાત તો બિલકુલ વિપરીત છે અથવા ઉલટી છે. કોઈની સેવા લેવી, કોઈની પાસે કામ કરાવવું, કોઈને કામ ચીંધવું, કોઈ મારું કામ કરી દે, એ વાત જ નથી અહીંયા. અથવા કેમ ન કરે એ પ્રશ્ન જ નથી. અથવા જ્ઞાની ભક્તિ નિરપેક્ષ એવા નિસ્પૃહ પરિણામે પરિણમે છે. બીજાની ભક્તિ એની સ્પૃહા જ્ઞાનીને હોય તો જ્ઞાની પણ નથી ત્યાં, એમ સમજવા યોગ્ય છે. કેટલી વાતો નીકળે છે, કહેવાય પત્રો, કેવી કેવી વાતો નીકળે છે, બહુ પડખા ચોખ્ખા, એકદમ નિર્મળ શુદ્ધ પરિણતિનો આ વિષય છે. જે નિર્મળ શુદ્ધ પરિણતિ આત્માને વિશે કામ કરે છે, એવી એ નિર્મળ શુદ્ધ પરિણતિ બીજા જીવો પ્રત્યે કેવી રીતે કામ કરે છે એનું પ્રતિબિંબ પડે છે આની અંદર. કોઈ પણ જીવને કાંઈ પણ પરિશ્રમ દેવો એ અપરાધ છે, પોતે અપરાધ સમજે છે, એ અમારો ગુનો છે. એમ કહે છે કે એ તો અમે કર્મ બાંધવાની વાત કરીએ છીએ, એવા કર્મ બાંધવાનો અમારો બિલકુલ અભિપ્રાય નથી, એમ કહેવું છે. અને તેમાં પણ મુમુક્ષુ જીવને તેના અર્થ સિવાય પરિશ્રમ દેવો એ તો જરૂર અપરાધ છે, એવો અમારા ચિત્તનો સ્વભાવ રહે છે. આ કૃત્રિમ નથી, આ સહજ અમારા ચિત્તનો આ સ્વભાવ છે કે કોઈને પણ અમારા કારણે ક્યાંય પરિશ્રમ દેવાનો થાય કે કોઈ પરિશ્રમ લે તો અમને એ વાત અનુકૂળ પડતી નથી. કેટલા સહજ, કેટલી નિર્મળતા, કેટલી શુદ્ધતા છે એની અંદર, વિચારવા જેવો વિષય છે. હા, પેલા માં ક્ષમા માંગી છે. તથાપી પરિશ્રમ નો હેતુ, કેમ કે અંબાલાલ ભાઈ એમની સેવામાં રહેતા હતા, એમને લખવાનો હેતુ છે. વ્યક્તિગત રીતે અંબાલાલ ભાઈને એમના પ્રત્યે અત્યંત ભક્તિ હતી. નિવૃત્તિના કાળમાં કાવીઠાની અંદર તો આપણે સ્પષ્ટ એ જાણ્યું, જ્યારે કાવીઠામાં નિવાસ હતો નિવૃત્તિ કાળમાં, તો રસોઈ અંબાલાલ ભાઈ બનાવતા હતા. વકીલ હતા, એ તો એડવોકેટ હતા, બસ રસોઈ બનાવતા હતા. રસોઈ બનાવવાનું શીખી લીધું હતું એમણે. નિવૃત્તિ કાળમાં એમને જમવા માટે કોઈના ઘરે જમવાનો પ્રસંગ ન રહે, કોઈ કુટુંબમાં કોઈના ઘરે જવાનો પ્રસંગ ન રહે, અને રસોઈયાની વ્યવસ્થા એ કાળમાં કોઈ એવી રસોઈયાની સર્વિસ આપે એવા અત્યારે જે રસોઈયા મળી રહે છે એવો પ્રકાર નહીં હોય. પોતે જ રસોઈ શીખી લીધી. નડિયાદ ઉતર્યા હતા, ખંભે કોથળો જોયો, કે આ શું, અને ખંભે કોથળો આ શું ઉપાડ્યું, કે તો કાં તો વાસણ છે, કે તેના વાસણ છે, તો કે આપના માટે રસોઈ બનાવવા માટે લઈ લીધા છે, કે એને ત્યાં રસોઈ બનતી હતી એ ભાઈ જગ્યા બતાવી હતી. આ જગ્યાએ અંબાલાલભાઈ રસોઈ કરતા હતા, આ જગ્યાએ પોતે જમવા પણ આવતા હતા, જમવા ત્યાં આવતા હતા. સુવા બેસવાનો ચર્ચા વાર્તા એ બીજા મકાનમાં રાખી હતી. બે ભાઈઓનું મકાન છે, બે ભાઈઓનું મકાન છે. ઝવેરચંદભાઈ કાવીઠા આવે છે ને પુત્ર, ઝવેરચંદભાઈના દીકરાઓ છે, દીકરાના દીકરાઓ છે અત્યારે, બધું બતાવે છે, ત્યાં જાય અને બધાને બતાવે છે. બહુ પ્રેમ છે. આ વજાણે આપણે કોઈ દી જોયા ઓળખ્યા ન હોય, પણ એટલી મહેમાનગતિ ને એટલો આગ્રહ ને, એ તો સામાન્ય માણસો છે, કોઈ શ્રીમંત માણસો નથી. સજ્જનતા ગણી છે. હા, કહેતા હતા કે બધું ધારી લેતા હતા, અવાજ આવતો હતો, એ જે બોલતા હતા એનો અવાજ અહીં સુધી પહોંચતો હતો. મકાન આમ 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 સામે સામું છે, અને આમ ત્રાસમાં છે, રસ્તોમાં ત્રાસ છે, આમ ઉપરના ભાગમાં સામે સામું છે, એર ડિસ્ટન્સ સીધું છે. એટલે એમને લખે છે કે તમે અમારા માટે જે પરિશ્રમ લ્યો છો એ તો અમને અપરાધમાં મૂકો છો તમે, અને આ અમારા ચિત્તની અંદર જે છે એ તમને લખી દીધું. એવા અમારા ચિત્તનો સ્વભાવ રહે છે, તથાપી પરિશ્રમનો હેતુ એવા કામનો પ્રસંગ તમને પછી જણાવવાનો થાય છે. તથાપી પરિશ્રમનો હેતુ એવા કામનો પ્રસંગ તમને પછી જણાવવાનો થાય છે, એને કહેવાનું થાય છે. પોતે નજીક રહેતા હતા, આમ કરજો, આમ નહીં આમ કરજો, જે વિષયના પ્રસંગમાં અમારા પ્રત્યે તમને નિશંકતા છે, અમારી અપેક્ષા કે સ્પૃહા તમે નથી જોતા, તમે અમને તો સીધી નજરથી જુઓ છો, તથાપિ તમને તેવે પ્રસંગે ક્વચિત પરિશ્રમનું કારણ થાય એ અમારા ચિત્તમાં સહન થતું નથી. એ વાત છે. આ પત્રના નકલની વ્યવસ્થા એવી દ્રષ્ટાંત પૂજ્ય બેનશ્રીનો પણ છે. એ જ્યારે સ્વાસ્થ્ય સારું હતું તો પાણી પીવું હોય તો એ પોતે જ ઊભા થઈને પાણી પીએ, ગોળા ઉપર ઉષાબેનની સેવામાં હતા ને, પાણી લાવવા માટે ચેષ્ટા કરે તો ના પાડી દે. મને પરાધીનતામાં નથી, એ પરાધીનતા મારે નથી, મારી મેળે મારું કરું ત્યાં સુધી મારી મેળે હું મારું કરી લઈશ. પોતાને એ આપે તો ના પાડી દે કે નહીં, મારી મેળે લઈ લઈશ. એક સહેજ પ્રકાર હોય છે એ કહેતા હતા. એવી એમની એક સ્વાધીન વૃત્તિ હતી કે પોતાને બીજાની સેવા ન લેવી એ એક સહેજ વિકલ્પ છે. બને ત્યાં સુધી ન લેવી, અમુક પ્રકારમાં લેવાની થતી હોય ત્યાં અંદરથી અભિપ્રાય વિરુદ્ધ પરિણામ ચાલતા હોય છે. તો એ આ પ્રકારના પરિણામ છે કે તેવા પ્રસંગે પરિશ્રમનું કારણ થાય એ અમારા ચિત્તમાં સહન થતું નથી, તો પણ પ્રવર્તીએ છીએ, તો પણ એ વાત તમને કહીએ છીએ કે આમ કરો, ફલાણું કરો, તે અપરાધ ક્ષમા યોગ્ય છે, આ એની ક્ષમા માગી છે. એવો જે અમારો અપરાધ છે એ ક્ષમા યોગ્ય છે અને એવી અમારી કોઈ પ્રવૃત્તિ પ્રત્યે ક્વચિત પણ અસ્નેહ ન થાય તેટલો લક્ષ પણ રાખવો ઘટે છે. અને એવી કોઈ તમને જ્યારે કહેવાય કે આમ આમ કરવાનું છે ને આમ નથી કરવાનું, ત્યારે તમને જે કાંઈ કહેવામાં આવે એ પૂરા પ્રેમથી જ તમે એનો સ્વીકાર કરો અને અસ્નેહ ન થાય એટલો પણ તમારે લક્ષ્ય રાખવા યોગ્ય છે, નહીંતર તમારા પક્ષે નુકસાનનું કારણ થશે. એમ બીજી બાજુ સહેજે લઈ લીધી છે, હા બે વાત છે, પોતે અપરાધથી બચે છે, બીજાને અપરાધથી બચાવે છે. એવી સત્પુરુષોની અંતર્બાહ્ય પ્રવૃત્તિ સ્વ પર કલ્યાણકારક હોય છે, પોતાના પણ કલ્યાણનું કારણ અને બીજાના પણ કલ્યાણનું કારણ હોય છે. એટલામાં તો ઘણી વાતો આવી જાય છે. નાની જો મુમુક્ષુ પ્રત્યે અપેક્ષા રાખતા નથી તો મુમુક્ષુએ તો મુમુક્ષુ પ્રત્યે અપેક્ષા રાખવાનો પ્રશ્ન જ નથી રહેતો. આ મારું કેમ કામ કેમ ન કરે ને આને આટલું મારું કેમ ન કર્યું એ વાત તો રહેતી જ નથી, એ તો પ્રશ્ન જ સ્થાને છે. સાથેનો ભાઈ રેવાશંકરનો કાગળ છે તે અમારી પ્રેરણાથી લખાયો છે. જે રીતે કોઈનું મન ન દુભાય તેમ કરી તે કાર્ય કરવાની જરૂર છે. કોઈ રેવાશંકરભાઈએ કામ સોંપ્યું છે પણ એમાં કોઈનું મન ન દુભાય ધ્યાન રાખશો અને તે વિશેના પ્રસંગમાં કાંઈ પણ ચિત્ત વ્યાકુળતા ન થાય તેટલો લક્ષ્ય યોગ્ય છે. અને તે વિશેના પ્રસંગમાં કોઈ પણ કાંઈ પણ ચિત્ત વ્યાકુળતા તમારે કે સામાન્ય ન થાય એટલો તમારે લક્ષ્ય રાખવું યોગ્ય છે. એટલે કેટલી સરળતાથી દરેક કામ કરવાની એમની ભલામણ છે અને એમાં કેટલી સાવધાની, પોતાને આકુલતા ન થાય, બીજાને આકુલતા ન થાય, અપરાધનું કારણ ન થાય, એ બધો પ્રકાર એની અંદર લઈ લીધો છે. વ્યવહારિક કામ સાચું છે. એમાં એવું છે કે મુમુક્ષુની યોગ્યતા તદ્દન બાલ્ય અવસ્થા જેવી છે. બાળક ચાલતા શીખે માટે એને ચાલતા આવડી ગયું છે ને, ચાલતા ચાલતા કેટલી વાર પડશે એનો કઈ નિયમ છે? એ ચાલતા ચાલતા જેમ પડી જાય છે એમ આની નિશંકતા પણ એટલી બધી નથી હોતી. જેટલી જ્ઞાન દશામાં નિશંકતા આવે એટલી મુમુક્ષુની ભૂમિકામાં નિશંકતા નથી આવતી. ક્યારેક ચિત્ત સંકિત પણ થઈ જાય એવું પણ બને. ઉદયના તો એવા અટપટા પ્રકાર હોય છે, ચિત્ર વિચિત્ર પ્રકાર હોય છે કે ક્યારે એને શંકા પડે. એને શંકા પડે ત્યારે જેટલું બધું કર્યું છે એના ઉપર પાણી ફરી વળે, જેટલી ભક્તિ જેટલો એને વિશ્વાસ એ બધું ધોવાઈ જતા વાર ન લાગે એવી પરિસ્થિતિ થઈ જાય. એટલે એ જાગૃતિ આપી છે. નિશંક છે ખરા, પણ નિશંકતા છે એનો પણ ખ્યાલ છે અને એ નિશંકતામાં નબળાઈ હોય છે એનો પણ ખ્યાલ છે, બે ખ્યાલ છે. ને બંને પ્રકાર સંભવિત છે મુમુક્ષુની ભૂમિકામાં, એટલે બંને રીતે વાત કરી છે. આ તો એક મુમુક્ષુના જીવન ઘડતરનો વિષય છે. જે માટલું ઘડે તો ઉપરથી પણ ટીપે ને અંદરથી પણ ટીપે, ત્યારે વાસણ ઘડાય છે. બે બાજુ એને ટીપવું પડે, એક બાજુ ટીપને ન થાય એનો આકાર ન આવે, બે બાજુ ટીપે ત્યારે એનો આકાર આવે, એવી આ વાત છે. એના એની ગુણ પ્રશંસા કરે અને એનો જે દોષ હોય અથવા સંભવિત દોષ હોય તો એમાં એને જાગ્રત પણ કરે. એ રીતે જ્ઞાની બંને રીતે મુમુક્ષુના જીવનને ઘડે છે, એમ એમાંથી સ્પષ્ટ નીકળે છે. તમારી નિશંકતા પણ ખ્યાલમાં છે, છતાં પણ કોઈ અમારી પ્રવૃત્તિ પ્રત્યે કદાચ તમને અસ્નેહ થાય, એટલે અસ્નેહ થાય એટલે પ્રેમ ઓછો થાય, પ્રવૃત્તિ તો કરો તમે, એ પણ ન થાય એટલો તમે લક્ષ રાખજો. એવું ક્યારે ન બની જાય એનો તમે લક્ષ રાખજો. મોટું બહુ મોટું નુકસાન થાય, આધ્યાત્મિક મોટું નુકસાન છે. નાની પ્રત્યે અસ્નેહ થાય છે ત્યારે અભક્તિ અને અવિનયનો પ્રકાર ઊભો થાય છે. તીવ્ર દર્શન મુનિનો વિષય છે, દર્શન મુનિની તીવ્રતાનો પ્રસંગ છે ત્યાં. જેમ ભક્તિ દર્શન મુનિને મંદ કરે છે, અનુભાગને ઘટાડે છે, એમાં દર્શન મુનિના અનુભાગને વધારે છે. ચોક્કસ પ્રશ્ન એ છે કે મુમુક્ષુ બીજા મુમુક્ષુ પ્રત્યે અપેક્ષાઓ રાખે કે આ મને કેમ મદદ કરતા નથી, આ મારું કેમ કામ કરતા નથી, આટલું આમ કેમ કરતા નથી, મને કેમ અનુકૂળ વર્તતા નથી. નુકસાનનું કારણ, ચોક્કસ નુકસાનનું કારણ. આ વાત એવી છે ને કે પરિપૂર્ણ નિર્દોષતાના લક્ષ્ય જેને શરૂઆત થઈ છે એને બધું સમજાયું છે. પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત, પૂર્ણ શુદ્ધિનો માર્ગ છે જેના ચારે પડખા એકદમ શુદ્ધિથી પરિમાર્જન થઈ જાય ને ત્યારે માર્ગ ઉપર આવે એવી વાત છે. ગડબડવાળાનું કામ નથી અમારે, એવો વિષય છે. જરા તો જ એ માર્ગ મળે એવું છે. સમ્યક માર્ગ એ સમ્યક વિશેષણમાં આ બધું રહ્યું છે. એના ચારે પડખા ચોખ્ખા એમ ખરી વાત છે. એટલે દરેકના ગુણદોષ જુદા જુદા છે ને વિષયના.